મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 13/12/83 સમયસર ગાથા 15 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 63.
એવા અજ્ઞાનનો અંશ એનો સ્વાદ લે છે, વિચાર જ્ઞાનનો અનુભવ કરે છે, સામાન્યનો તિરવા કરે છે, સમય શકે છે, નૈયુક્તિઓને સ્વાદમાં આવે છે, અજ્ઞાનીને આવું જ્ઞાન એનો સ્વાદ અજ્ઞાની અનુસાર આવે છે. હવે જો ભૂલ બતાવી પણ અન્ય ક્રિયાકારોનો સહયોગ રહીપણાથી ઉકેલ એક એક જ્ઞેયને એકાંતે પથિત કરતું જે જ્ઞાન હવે તે છે કે જ્ઞેય નથી જણાતું પણ અજ્ઞેય નથી જણાતું પણ સ્વજ્ઞેય જણાય છે. એમાં જયારે જીવ આવે છે અજ્ઞેય નથી જણાતા મને અનેક જ્ઞેયો જણાતા નથી પણ મારો જ્ઞાનાનંદ પરમાત્મા જાણનાર જણાય છે, એમ જયારે જ્ઞેયના સંબંધ રહીત પરના જ્ઞેયના સંબંધ રહીત ઉપયોગ પરથી વિમુખ થઈને નિયાકારમાં થયો ગરીબપણાથી રૂપે સામાન્યનો આવિર્ભાવ એ અનુભવ થયો જ્ઞાનમાં તે સ્વગ્રહી ગણાય છે. જ્ઞાનમાં સ્વગ્રહી ગણાય છે ત્યારે પરજ્ઞેયથી વિમુખ ઉપયોગ થાય છે, પરજ્ઞેયથી વિમુખ થાય છે અને સ્વસ્વભાવની સન્મુખ ઉપયોગ થાય છે ત્યારે સામાન્યનો આવિર્ભાવ અને વિશેષના તિરભાવથી અનુભવ આવતું જે એકાકાર ઉમાતું છું અને એકાકાર એની સામે શું એકાકાર ઉમાતું ભેદરૂપ આમાં શું છે અભેદરૂપ જ્ઞાન આ બધી જ્ઞાનની પર્યાયના વિશેષણ છે નિકાળીના નહીં. આ જે જ્ઞાનની પર્યાય છે એને પરના સંબંધથી જો તો અનેકાકાર દેખાય છે અને પરના સંબંધ છોડીને જ્ઞાનની પર્યાય એક નાયકના સંબંધથી જો તો જ્ઞાનની પર્યાય એકાકાર દેખાય છે, પરના સંબંધથી જો તો જ્ઞાનની પર્યાય ભેદરૂપ દેખાય છે અને સ્વના સંબંધથી જો તો જ્ઞાનની પર્યાય ભેદરૂપ દેખાય છે. એવા ભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી. આ એને સ્વાદમાં એકાકાર વેદરૂપ જ્ઞાન અજ્ઞાની કિંમત સ્વાદમાં આવતું નથી. જ્ઞેયના સંબંધોનું જ્ઞાન અનંત કાળથી એ જ્ઞાનને વેદે છે, જ્ઞેયને તો વેદતો નથી. એટલે જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન એના અહીંયા અજ્ઞાન કહ્યું એનો અજ્ઞાની જીવ જ્ઞેયરૂપ જીવ સ્વાદ લે છે. આવું અભેદ એકાકાર જ્ઞાન કે સ્વાદમાં આવતું નથી અજ્ઞાની જીવને. ભલે પરમાર્થથી વિચારીએ તો હવે પરમાર્થથી વિચારીએ તો જે જ્ઞાન છે જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે જે જ્ઞાનની પર્યાય વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે જે જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય જણાય છે જે જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય જણાય છે તે જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. શું કહ્યું? એક વખત સામાન્યનો આવિર્ભાવ વિશેષનો તિરુભાવથી જ્ઞાની થઈ ગયો પછી તો એને સવિકલ્પ દશામાં પણ એક જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન છે કે જેને વિશેષનો આવિર્ભાવ કહેવાય તે જ સમયે તે જ્ઞાનની પર્યાયને સામાન્યનો આવિર્ભાવ કહેવાય. કેમ કે જ્ઞેય લુપ્તતા ટળી ગઈ છે, જ્ઞેયની લુપ્તતા ટળી ગઈ છે પછી જ્ઞેયો જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયપણે જણાયો. શું કહ્યું? જ્ઞેયને જાણવાની અવસ્થાના કાળે જાણનાર જણાઈ ગયો છે અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જાણનારો જણાય, 24 કલાક જાણનાર જણાય છે. એક 75 કાઢો કાઢો
નીચે વચમાં છે
પરંતુ માત્ર ઉદ્ગલ પરિણામના જ્ઞાનને, ઉદ્ગલ પરિણામ એટલે રાગ, એનું છે જ્ઞાન. બીજેથી 2, 4, 6, 8, 10 ઉપર પરંતુ માત્ર જ્ઞેયને જાણતી વખતે જ્ઞાન જણાય છે. જ્ઞાનીને કેમ કે એક વાર ભેદ જ્ઞાન કરીને, ઇન્દ્રિય જ્ઞાનને જીતીને સમ્ય જ્ઞાન પ્રગટ થઈ ગયું, જે વિકલ્પ ધ્યાનમાં પછી સવિકલ્પમાં આવે છે, ત્યારે કે જ્ઞેયો જણાય તો છે, જ્ઞેયો જણાતા એમ નથી એમ નથી, પણ જ્ઞેયને જાણતી વખતે જ્ઞાન જણાયેલું છે, આત્મા જણાયેલો છે, એટલે મોહરાગ થતો નથી. અસ્થિરતાનો થાય કોણ છે? અસ્થિરતાનો થાય જ્ઞાનીને, પરંતુ માત્ર ઉદ્ગલ પરિણામના જ્ઞાનને. ઉદ્ગલ નું પરિણામ એટલે રાગ. આ રાગ છે ને એ સ્વભાવ દ્રષ્ટિએ ઉદ્ગલ ના પરિણામ છે. આ દયાદાન કરુણા કોમળતાના પરિણામો, પાંચમા વ્રતના પરિણામ એ ઉદ્ગલ ના પરિણામ છે. નિશ્ચયથી સ્વભાવ દ્રષ્ટિએ ધ્યાન રાખવું, ખ્યાલ કઈ નયનું પતન છે એ ખ્યાલમાં રાખવા જોઈએ. ઉદ્ગલના પરિણામના જ્ઞાનને, ઉદ્ગલનું પરિણામ જે રાગ, એનું થાય કે જ્ઞાન જ્ઞાનીને. એ જ્ઞાનને આત્માના કર્મમાં પણ કરતા એવા પોતાના આત્માને જાણે છે. પરમાર્થથી જોવામાં આવે તો જે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે તે સમયે એટલું પરજ્ઞેય જણાય છે એમ નથી. અજ્ઞાનીને એટલું પરજ્ઞેય ગણાય છે અને સ્વજ્ઞેયને ચૂકી જાય છે સમય, અને એક વાર અનુભવ થયા પછી સવિકલ્પ દશામાં એ ઉદ્ગલનું પરિણામ જે રાગ, એનું જે જ્ઞાન થાય છે, એટલે કે જ્ઞાનમાં જે પરજ્ઞેય નીચે રાગાદી, એને આત્માના કર્મ પણ. રાગ આત્માનું કર્મ નથી, રાગ સંબંધે નું ને પોતાના સંબંધે ના, એવું કર્મ પણ કરતા એવા પોતાના આત્માને જાણે છે. તે આત્મા અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ જ્ઞાન છે. આત્માનો ભેદ જ્ઞાન કરી જન્મ થયા પછી એ સ્વપ્રકાશક લક્ષણ થી ઉપાધિ તત્વ આત્મા એવા પછી દશામાં સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક છે જ્ઞાનની ફરિયાદ. એ સ્વપર પ્રકાશક પણ કથનથી જ છે, સર્વથા નથી. એક વખત જ્ઞાનનો પર્યાય પરજ્ઞેયથી છૂટીને વિશેષ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ કરીને સામાન્યનો આવિર્ભાવ છે, અંતરમાં જઈને આત્માનો વેદનશીલ અનુભવ થયો, તો એ વખતે નાયક આત્મા જે ઉપાધિ પણ એ જ્ઞાનમાં જણાય છે, એ જ્ઞાનના પરિણામને સ્વપ્રકાશક જ્ઞાન કહેવામાં, સ્વપ્રકાશક જ્ઞાનમાં ઉપાધિની મુખ્યતા છે. અને એ જ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં જે આનંદ આવ્યો, એ દ્રવ્યને પણ જાણે ને આનંદને પણ જ્ઞાન જાણે નિર્વિકલ્પ ધ્યાનમાં, તો એ જ્ઞાનની પર્યાયને નિશ્ચયથી સ્વ પર પ્રકાશક જ્ઞાન કહેવામાં આવે છે. સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે, નિશ્ચય છે. નિશ્ચય કેમ કે એમાં પરની અપેક્ષા નથી, આત્માની અપેક્ષા છે. આ બધું શાસ્ત્રમાં છે. અને પછી સવિકલ્પ દશામાં આવતા બીજા નંબરનું સ્વપર પ્રકાશ જ્ઞાન પ્રગટ થાય છે, એટલે કે જ્ઞાન આત્માને પણ જાણે છે અને રાગને પણ જાણેલો પ્રજ્ઞાન. એમાં એ સ્વપર પ્રકાશકને વ્યવહાર કહેવાય છે. એ જ્ઞાનમાં આત્મા પણ જણાય અને દેવગુરુ શાસ્ત્ર પણ જણાય. સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયને વ્યવહાર કહેવામાં આવે છે. આ જ્ઞાની હોય છે ત્રણ પ્રકાર, સ્વપ્રકાશક નિશ્ચયથી, સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષિત થાય છે, ઉપાધિ પડે. 114 ગાથામાં આવ્યું કે પર્યાથી બંધ કરો અને દ્રવ્યાથીના ઉભાડેલા ચક્ષુ વડે આત્માને જો, એમાં એકનું સ્વપ્રકાશક છે. અંદરનું પર પ્રકાશક પણ બંધ કરાય છે, પર્યાયને જાણવા માટેનું જ્ઞાન પણ તો બંધ કરી દે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને આત્માનો અનુભવ કેમ થાય, અર્થાત આત્માનું ધ્યાન કેમ થાય, એની વિધિ 114 ગાથામાં છે. આત્માનું ધ્યાન કરવું હોય તો શું કરવું, કે પરને જાણવાનું તો બંધ કરે, પણ તારા પરિણામને જાણવાનું પણ બંધ કરી દે. લક્ષ હોય છે પર્યાયનું લક્ષ, છોડ અને ટ્રિકાળ સામાન્ય ને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો, એવી દશાનું નામ જ્ઞાનની પર્યાયને સ્વપ્રકાશ કહેવામાં, સ્વપ્રકાશ જ્ઞાનની પર્યાયમાં ઉપાદયની પ્રકાશ. અને નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થયો ત્યારે આનંદ પણ આવ્યો, તો એ દ્રવ્ય ને પર્યાયને પોતાનું દ્રવ્ય અને પોતાના પરિણામ એને યુગપદ એક સમયમાં જાણે છે, તો જ્ઞાન જ્ઞાનને જાણે છે સ્વ, અને જ્ઞાન આનંદની અવસ્થાને જાણે છે. પર અંદરમાં ખબર પ્રકાર છે. હસ્તાક્ષરમાં ગુરુદેવના હસ્તાક્ષરમાં પણ આ વાત આવી છે. આ નિયમ સારમાં છે, સ્વપર પ્રકાશક કથનથી જ એવું શબ્દ છે. સ્વપર પ્રકાશકમાં પણ કથનથી પણ શબ્દ આગુમાં પરમાગુમાં એક જગ્યાએ આવ્યો છે. નિયમ સારની 159 ગાથા એનું બતાવું, કેવળ જ્ઞાનમાં કથનથી સ્વપર પ્રકાશક પણ ઉતાર્યું છે. કેવળીને કેવળ જ્ઞાનની જે પર્યાય પ્રગટ છે ને અત્યારે, એમાં પણ કથનથી સ્વપર પ્રકાશક ઉતાર્યું છે. કે જયારે એ આત્મા આત્માને જાણે છે જ્ઞાન, તે વખતે જ્ઞાન જ્ઞાનને જાણે છે સ્વ, અને જ્ઞાનની અપેક્ષાએ આનંદ જણાય છે તે પર અંદરમાં અંદરમાં ઈ સ્વપર પ્રકાશક પણ જ્ઞાનીને પ્રગટ થાય છે. પછી સવિકલ્પ દશામાં એ જ્ઞાન પોતાના આત્માને જાણે અને દેવગુરુ શાસ્ત્રને પણ જાણે છે, તેને સ્વપર પ્રકાશકને વ્યવહાર કહેવામાં. પણ નિશ્ચય સ્વપર પ્રકાશક હોય એને વ્યવહાર સ્વપર પ્રકાશક લાગુ પડે, અને નિશ્ચય સ્વપર પ્રકાશક કેને લાગુ પડે, કે નિશ્ચયથી સ્વપ્રકાશ જ્ઞાનની પર્યાયમાં ઉપાધિ પણે આત્માને જાણે તેને. નંબર 1, નંબર 2 અને નંબર 3 આ ત્રણેય જ્ઞાની હોય છે. આ ત્રણેય એક ત્રીજો પ્રકાર છે સ્વપર પ્રકાશકનો, અજ્ઞાની હો. સ્વપરની જ્ઞપ્તિ, સ્વપરને જાણવાની જ્ઞપ્તિ 85 કાયમાં છે પાઠ, એ તો અજ્ઞાનમાં જાય છે. એ સ્વપર પ્રકાશક અજ્ઞાનની દશાથી નિર્બોધમાં છે. કે નિર્ભયની બધાને હો, એમાં બધું લખ્યું છે. આ સ્વપર પ્રકાશકની જ્ઞપ્તિ. હવે એક વારમાં પ્રશ્ન થાય કે એમાં જ્ઞપ્તિ જે ક્રિયા છે જ્ઞાનની, એ અજ્ઞાની જીવની પર્યાયમાં સ્વ શું ને પર શું, એવો પ્રશ્ન થાય કે નહીં? પર તો જણાય છે, અજ્ઞાની જીવ પરનો તો હકાર કરે છે. પણ અજ્ઞાની જીવનો પ્રશ્ન છે કે પ્રભુ આ અમારી અજ્ઞાનીની પર્યાય, અજ્ઞાનની પર્યાયમાં આ સ્વપ્ન પ્રકાશકની જ્ઞપ્તિ ઉતારી કેવી રીતે થાય છે, કે તારી જ્ઞાનની પર્યાયમાં આ બાળ ઉપાળ સૌને સદાકાળ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, તું સ્વીકાર નથી કરતો, પણ તને જણાઈ રહ્યો છે, માટે એને પણ સ્વપ્ન પ્રકાશકની જ્ઞપ્તિ કહેવામાં. એટલે એક સ્વપ્રકાશક, એમાં ઉપાધિની ઉપાધિ, અને ત્રણ પ્રકાર સ્વપ્ન પ્રકાશકના ત્યાં બે જ્ઞાની ના ને એક અજ્ઞાની ના. થોડો ઊંડો ઉતરે તો શાસ્ત્ર નો પણ આધાર છે, ગુરુદેવ નો આધાર છે, અને પોતાનો આત્મા પણ આધાર કરી શકે છે. પરમાર્થથી જોવામાં આવે તો એમ જ્ઞાની જણાય છે, ક્યારેક જ્ઞાની ને આત્મા જણાય છે. ગુરુદેવે કહ્યું કે થોડી વાર અધૂરી ડીગી હતી કે કોણીમાં કહ્યું કે અમને તો સમય સમય જ્ઞાન જણાય, પછી કહ્યું કે અમને તો સમય સમય આત્મા જણાય, પછી આગળ વધીને કહ્યું અરે અજ્ઞાની જીવોને પણ સમય સમય એને પણ જ્ઞાન જણાય છે, અરે એને પણ ગાય જણાઈ દો છે, પણ એ સ્વીકાર કરતો નથી, નકાર કરે છે. ઘટપટ આદિ એ જાણતો તેથી તેને માન, પણ તેનો જે જાણનાર છે એ જાણનાર વિના, જાણનાર ના અસ્તિત્વ વિના આ ઘડો છે ને આ કપડું છે એમ કોને ભેદ પાડ્યો? એ ભેદ પાડનાર એ જ્ઞાન પોતાના આત્માનું છે અને આત્માને પછી કરે છે. આ કપડું આ ખાટો પદાર્થ આ મીઠો પદાર્થ આ ત્યાગી ને આગ્રહી એ ભેદ કોણ પાડે છે? જળમાં કઈ શક્તિ નથી, પણ એનો જે જાણનાર છે એને તું જાણ, પાછો જાણનાર ને જાણ, ત્યારે જાણનાર જાણનાર પણ જણાય, જાણનાર ને કરનાર માનતો જાણનાર જાણનાર પણ જણાતો. આત્મા છે ને બધાના આત્માની વાત છે, બધાનો આત્મા જ્ઞાયક છે, જાણનાર છે, જાણનાર જાણનાર એ જાણનારા આત્માને જાણનાર પણ જાણને જાણનાર પણ માન, જાણનારા આત્માને રાગાદીનો હું કરતા છું એમ ન જાણ એમ ન માન, જોવા તો તને જાણનારો જણાય છે, જાણનારો જણાય તો રહ્યો છે પણ એના ઉપર એની નજર ઠરતી નથી, ચિરતા નથી કરતો, શ્રદ્ધામાં લેતો નથી એટલે જ્ઞાન સ્થિર થતું નથી. શ્રદ્ધામાં બળવાન શ્રદ્ધા જે થાય તો જ્ઞાનમાં ઠરી જાય, જાણનારો જણાય આવી ના રહે. એક એ છે પરમાર્થી વિચારીએ તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે, જે જ્ઞેય જ્ઞાનમાં જણાય છે તે જ્ઞાન સામાન્ય આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુપ્ત જ્ઞાનીઓને તો અલુપ્ત જ્ઞાનીઓને આ શક્તિ જેને છૂટી ગઈ છે, જ્ઞેયની આ શક્તિ જેને છૂટી ગઈ છે એવા અલુપ્ત જ્ઞાનીઓને તો જેમ સંજયની ગાંગરી મીઠાની ગાંગરી અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ એટલો માત્ર મૂલ્ય ફક્ત સંધયનો એટલે ખારકનો જ અનુભવ કરવામાં આવતા સર્વતઃ એક ક્ષારસપણા લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે. અન્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને એટલે કે શાક આદિ પદાર્થો એમાં આ ખારક છે એનો જે સ્વાદ સીધો લે છે અને ઉના સંબંધથી રહીત લે છે ત્યારે એને વ્યવચ્છેદ કરીને એકથી ખાર 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 સ્વાદમાં આવે છે. એવી રીતે શ્રીખંડમાં દહીં અને સાકર બે મિશ્રિત હોય છે, પણ શ્રીખંડના લોલું પીને એ બે પ્રકારના એમાં લક્ષણ ભેદે ભેદ છે ખ્યાલમાં આવતું નથી, પણ શ્રીખંડનો લોલુપી નથી એ શ્રીખંડ ખાતા આ ખાટા પણ દહીંનો સ્વાદ છે અને આ મીઠા પણ સાકરનો સ્વાદ છે. સાકર કાઢવાની બારમાંથી જરૂર ન પડે, શ્રીખંડમાં ભળેલી ભલે ન હોય દહીંની હારે, દહીંની હારે ભલે સાકર ભળેલી હોય પણ એનું જ્ઞાન દહીંના લક્ષણ કે એને સાકરના લક્ષણને લક્ષણ ભેદે ભેદ જાણીને એ જુદું જાણી શકાય, જુદું જાણી શકાય છે એમ નથી જાણી શકાતું એમ નથી. માટે અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કેવો એ પોતાના અનુભવ ઉપર ચોકડો મારવો પડશે થોડીક વાર, તો હાથમાં દ્રષ્ટિ જ્ઞાની કરતા નથી, અજ્ઞાની કરવું પડે. બે વાક્ય જે છે પેલા 28 બોલમાં અલિંગણના 20 બોલ, એમાં બે બોલ, એમાં પેલો બોલ, પેલો એટલે પેલો, પેલો એટલે અનાદી વિચાર દ્રષ્ટિ જીવને જેને આત્માના દર્શન કરવાની લગન હોય એને આ લાગુ પડે છે. જેને પરને જાણવાની અભિલાષા, તીવ્ર અભિલાષા છે પરને જાણવાની, એને આ લાગુ પડતું. આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો નથી. દેવગુરુ શાસ્ત્રને જાણવા હોય તો અમારી પાસે સાધન ઇન્દ્રિય જ્ઞાન છે, કે ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પરને જાણવાનું સાધન પણ ઇન્દ્રિય જ્ઞાન નથી. એવી વાત અપૂર્વ કરે છે, અપૂર્વ શું થાય જો આત્મા થતો એમાં છો. અને આપણે વ્યાખ્યાની બહાર પડી ગયા છે અલિંગ્રહણના બોલ ઉપર. પેલો બોલ છે ગ્રાહક, એટલે કૌંસમાં નાયક, બધા આત્મા નાયક છે. નાયક એવા જેને એક એક નાયકને એટલે શુદ્ધ આત્માને નાયક જો કે શુદ્ધ આત્મા જો એક જ વાત છે ને. નાયક એવા જેને એટલે નાયક એવા મને શું એમ તો હું નાયક છું ને, બધા નાયક છે ને, હું નાયક છું એમાં એ સત્ય છે વાક્ય. હું નાયક છું એ વાક્ય સત્ય છે, કેમ કે એનું સ્વરૂપ છે. ભલે શબ્દમાં આવે, અરે શબ્દમાં તો નાયક પછી ભાવમાં આવી જશે. હજી શબ્દમાં હું રાખી છું ને હું વિચાર દ્રષ્ટિ છું, રેવા હું નાયક છું. ગ્રાહક નાયક એવા જેને એટલે એવા મને કે હું નાયક છું, બધા બધાએ પોતાનું ઉતારવું છે ને. ગ્રાહક નાયક એવા જેને એટલે મને લીંબો વળે આત્મા અલિંગ ગ્રહણ છે. આત્માને અ એટલે નહીં ને લિંગ એટલે ચિહ્ન, અને એ ચિહ્ન દ્વારા એ ગ્રાહ્ય થઈ શકતો નથી. હવે અલિંગ ગ્રહણના બોલમાં એમ કે છે કે લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે. આ ઇન્દ્રિય જ્ઞાન છે ને એ લિંગ છે, એ લિંગ વડે આત્મા પરને જાણતો નથી. લિંગ વડે ઇન્દ્રિયો વડે, ઇન્દ્રિય જ્ઞાન વડે ગ્રહણ એટલે જાણવું થતું નથી. પણ આ પ્રવર્તનસાર ઉગાડ્યું 172 ગાથા છે. પેલો એમાં બોલ છે ઇન્દ્રિય જ્ઞાનથી આ જણાય એમ આપણે વાંચીએ છીએ. અને કયો છો કે આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે આ અલિંગ ગ્રહણના શબ્દને જાણતો નથી. તો એનો જો નિષેધ કરીશ તો થશે શું તને, એ પણ પાછું લખે જાઓ. પૂર્વાર્થ ને ઉત્તરાર્થ બે છે, એકનું જાણવાનું છોડાવે છે પરનું એમ નથી. લિંગો વડે ઇન્દ્રિયો વડે ગ્રહણ એટલે જાણવું થતું નથી, પરને એ ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જાણે. પરને જાણવાનું સાધન પણ ઇન્દ્રિય જ્ઞાન નથી, તે અલિંગ્રહણ છે. હવે જો એમ કોઈ વિચારે કે મનનું ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો નથી, કોઈ કદાચ વિચારમાં લઈએ લાયક જીવ દીકરી ભાઈ, ઇન્દ્રિય જ્ઞાન વડે હું પરને જાણું એ મારો સ્વભાવ નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે અનંતકાળથી હું જાણતા જાણતા અનંતકાળ વીતો, પણ મને આત્માય જણાવો નહીં આનંદ પણ આવ્યો નહીં, માટે ઇન્દ્રિય જ્ઞાન વડે જાણવું પડવું કે મારો સ્વભાવ રાગ કર્યો તો સ્વભાવ નથી, રાગને કર્તૃત્વ માને છે એની વાત તો આમાં લીધી. પણ ઇન્દ્રિય જ્ઞાન વડે હું પરને જાણું છું એ મારો સ્વભાવ નથી. હા, હું પરને જાણતો જ નથી, ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો નથી. એમ કોઈને લક્ષમાં આવી જાય, અનુભવ કાળ પહેલા પછી અનુભવ થઈ જાય એવો જીવ કે તે અલિંગણ છે. ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એને આત્મા કહેતા નથી. ગુરુદેવ ફરમાયું, ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એને આત્મા જ કહેતા નથી. આ ગુરુદેવના શબ્દો છે. હવે જો આ પ્રકારે ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણવું મારો સ્વભાવ નથી, તો એમ જો શ્રદ્ધા જ્ઞાન માનીએ તો એને કઈ લાભ થાય કે નહીં? કે હા, આ રીતે આત્મા અતિન્દ્ર જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. શું કહ્યું? ઇન્દ્રિય જ્ઞાન વડે હું પરને જાણતો નથી એવો જેને નિષેધ આવે છે એને કઈ લાભ થાય કે નુકસાન થાય? કે એને એવો લાભ થાય છે અપૂર્વ, કે આ રીતે આ રીત છે અતિન્દ્રિય જ્ઞાનમય આત્માને પ્રાપ્ત કરવાની રીત બતાવી. આ રીતે તું જે રીત માની લો છો કે હું પરને જાણું છું મારો સ્વભાવ છે, એ ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણું મારો સ્વભાવ માને એને અતિન્દ્રિય માપદાથી પ્રાપ્તિ થઈ શકતી નથી. એમ કે આ રીતે આત્મા અતિન્દ્રિય જ્ઞાન મય છે, અતિન્દ્રિય જ્ઞાન વાળો નહીં, અતિન્દ્રિય જ્ઞાન મય છે એવા અર્થની એ આત્માને પ્રાપ્તિ થાય, એવા પ્રયોજનની ઉપલબ્ધિ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન વડે ઉપરને જાણતો નથી એમ ત્યાં નિષેધ કર્યો. એમ જ્યાં પરને જાણવાનો નિષેધ અંદર માંથી આવ્યો તો ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય છે ક્ષણભર, ક્ષણભર ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગ બધું એ લબ્ધરૂપ થઈ જાય છે અને અતિન્દ્રિય જ્ઞાનની એને પ્રાપ્તિ અતિન્દ્રિય જ્ઞાન વડે થાય છે એવા અર્થની, એટલે એવા પ્રયોજનની આત્માને પ્રાપ્તિ થાય છે. હવે બીજો બોલ, ગ્રાહ્ય જણાવવા યોગ્ય એવું જણું, આત્મા જાણનાર પણ છે અને આત્મા આત્માથી જણાવવા યોગ્ય પણ છે. લિંગો વડે એટલે ઇન્દ્રિયો વડે ગ્રહણ એટલે જાણવું થતું નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો, ઇન્દ્રિય જ્ઞાન વડે પરનું જાણવું નથી અને ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પણ જણાતો નથી. તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ. અધ્યાત્મ વિદ્યાની પરાકાષ્ઠા હું સ્પષ્ટીકરણ બહાર આવી હું શાસ્ત્રમાં તો હતું, પણ વિગમવર શાસ્ત્રોમાં આપું છતાં કોઈ એનો ઉકેલ કરનાર પૂર્વ સંસ્કારી જીવ ને વર્તમાનના પુરુષાર્થ એકલે હાથે એ દોહન કરી પોતે અનુભવ કરી બીજાને એ આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એને અમે આત્મા જ કહેતા તો પછી અમારે શું કરવું? અમારી પાસે તો અતિ જ્ઞાન નથી, તો પછી હવે અમારે કરવું શું? કે તું નિષેધ કર કે ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણું મારો સ્વભાવ નથી તો તને અતિન્દ્રિય માપદાથી પ્રાપ્તિ થઈ આવી રહેશે નહીં, પણ તને હજી વ્યવહારનો નિષેધ કરવાનું બીજું ઉપડતું નથી. મારું જ્ઞાન જોઈ જશે એટલે તારું જ્ઞાન અજ્ઞાન જોઈ જશે ને તમે જ્ઞાન પ્રગટ થઈ જશે. સાંભળતો કરો જરા, કરુણા કરીને લખે છે. માટે આ કેવળ આત્માનો અનુભવ કરવામાં આવતા સર્વતે વિજ્ઞાન ધન પણ આવે છે, જ્ઞાન પણ સાધમાં આવે છે. ભાવાર્થ અહીં આત્માની અનુભૂતિ, અહીં આત્માની અનુભૂતિ, તે જ્ઞાનની અનુભૂતિ. આત્મા નો અનુભવ કહો કે જ્ઞાન નો અનુભવ કહો? જ્ઞાન ને આત્મા કઈ જુદા, જ્ઞાન એટલે પર્યાય ની વાત ચાલે છે હો, દ્રવ્ય ને પર્યાય. પણ ભીમ કે છે ને પર્યાય, અભીમ ક્યાંથી આવ્યું? ત્યાં ત્યાં જે જે યોગ છે ત્યાં સમજવું. અહીં આત્માની અનુભૂતિ, આત્માનો અનુભવ, તે જ્ઞાનનો અનુભવ કહેવામાં આવે છે. આવી રીતે અજ્ઞાની જન, જ્ઞેયો માન. હવે જ્ઞેયોનો પ્રકાર કહે છે. જ્ઞેયો એટલે શું? અજ્ઞાની જન, જ્ઞેયો માન એટલે ઇન્દ્રિય જ્ઞાનના વિષયો માન. લુપ્ત એકાકાર થઈ ગયો છે. જ્ઞેય જ્ઞાનનો શંકર પુરુષ એવો કરે છે, શીખડો એમાં લુપ્ત આસક્ત થઈ ગયો છે. પરને જાણવાની ઈચ્છા એને ભગવાન વિષય કહે છે, અને પરને કરવાની ઈચ્છા થાય એને જીવ કશાય કહે છે. પરમાત્મા એને વિષયની કશા, વિષયની વ્યાખ્યા શું? પરને જાણવાની ઈચ્છા જન્મ વિષય, ને પરને કરવાની ઈચ્છા તારી નામ કશાય. વિષય કશાય બેને જીતવાથી સંજન પ્રગટ થાય છે. પછી અસ્થિરતાનું જે બાકી રહીએ એ તો શ્રેણી માને ત્યારે. અરે પેલા એકલો સમય દર્શનો તો થાય એવી ના ચાલી રહી શકે. ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં લુપ્ત એકાકાર થઈ ગયો છે, તેઓ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી જો ખુલાસો કરે છે. તેઓ એટલે અજ્ઞાનીઓ. ઇન્દ્રિય જ્ઞાનના વિષયો પાંચ ઇન્દ્રિયના વિષયો છે, સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ બહારના વિષયો. અને અહીંયા પાંચ વિષયો છે તો અહીંયા પાંચ ઇન્દ્રિયનો ઉઘાડ છે. એક એક ઇન્દ્રિય એક એક પદાર્થ વિષય કરે છે. એ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને, કેમ કે જ્ઞેયોના ભેદ અનેક છે અને એના લક્ષી થતું જ્ઞાનના પર્યાયના પણ એની સાપેક્ષતાથી જીવે છે તો અનેકાકાર દેખાય છે. એનાથી નિરપેક્ષ હોય તો એકાકાર જ્ઞાન જણાય છે. અનેક જ્ઞેયો છે એ જ્ઞેયની સાપેક્ષતાથી જ્ઞાનને જોયા કરે છે તો જ્ઞાનને અનેકાકાર પણ એ ગણાય છે જ્ઞાન. અને જ્ઞેયોથી નિરપેક્ષ એકલા જ્ઞાનને જુએ છે તો જ્ઞાન એકાકાર જ્ઞાનનો સ્વાદ આવે છે એને જ્ઞાની કહેવામાં. ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી ખુલાસો છે આમાં. ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ્ઞેય માત્ર આસ્વાદે છે. ઉલા જ્ઞેયને આસ્વાદતો નથી. જ્ઞેયના સંબંધવાળું અનેકાકાર થયેલું જે જ્ઞાન એનું નામ જ્ઞેય પર જ્ઞેય છે, એને આસ્વાદ દે છે. ઓલું તો પ્રગટ જ્ઞેય છે જુદું, એ તો જ્ઞેય પ્રથક છે. એ તો જ્ઞેય પ્રથક છે પણ જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન અહીંયા પ્રગટ થાય છે એને અહીંયા જ્ઞેય કેવું છે. એક નૈમિતરૂપ જ્ઞેય અને એક નૈમિતરૂપ જ્ઞેય અને એક સ્વાભાવિક જ્ઞેય છે આમાં. અનેકાકાર થયેલ જ્ઞાનને જ્ઞાનની પર્યાયનું નામ અનેકાકાર છે અને એ જ્ઞાનની પર્યાયનું નામ જ્ઞેય છે. એવા જ્ઞેય માત્ર આસ્વાદે છે. ખંડ જ્ઞાનને, ભેદરૂપ જ્ઞાનને, અનેકાકાર જ્ઞાનને એ આસ્વાદે છે, અનુભવે છે, એને આત્મા જાણે છે, એને આત્મા પણ માને છે. પરંતુ જ્ઞેયોથી ભિન્ન જ્ઞેયના બે પ્રકાર, એક નિમિત્તરૂપ જ્ઞેય અને એક નૈમિત્તિકરૂપ જ્ઞેય, એ જ્ઞાનની પર્યાય છે. રાગ છે, રાગના બે પ્રકાર છે ને. એક કર્મના ઉદયમાં જે રાગ થાય નિમિત્તમાં એને પણ ઉદગમને રાગી કહેવાય, અને એના સંબંધે અહીંયા નૈમિત્તિકમાં રાખજો એ પણ રાગ કહેવાય. એક નિમિત્તરૂપ રાગ અને એક નૈમિત્તિકરૂપ રાગ, એમ બે પ્રકાર પડે છે ને આમાં. એમ અહીંયા જ્ઞેયોના બે પ્રકાર છે, એક પ્રથમ જ્ઞેય છે એ નિમિત્તરૂપ છે, અને જ્ઞેયના સંબંધ વાળું જે જ્ઞાન અને એકાંત પ્રવેશ પ્રગટ થાય છે, એકાંત પરને પ્રસિદ્ધ કરતું અને સ્વને પ્રસિદ્ધ નહીં કરતું જ્ઞાન, એ બે પ્રકારના જ્ઞેયો, એક નિમિત્તરૂપ ને એક નૈમિત્તિક રૂપ. એનાથી ભિન્ન બે પ્રકારના જ્ઞેયથી જયારે ભિન્ન પડે છે આત્મા, એ પર પદાર્થ એ મારો જ્ઞેય નહીં, અને પર પદાર્થને જાણનારી જ્ઞાતા જ્ઞાનની પર્યાય એ પણ મારો જ્ઞેય નહીં. મારા જ્ઞાનમાં તો મારો ત્રિકાળ સામાન્ય જ્ઞાન પરમાત્મા એ જ મારું જ્ઞેય છે. એમ ત્રિયોથી ભિન્ન જ્ઞાન માત્રનો આસ્વાદ નથી કહેતા, અજ્ઞાની જીવો જ્ઞાન માત્રનો આસ્વાદ નથી કહેતા. જ્ઞેય માલુ છે પાંચ ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરી, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પાંચ ઇન્દ્રિયના વિષયને પ્રસિદ્ધ કરી, અને અનેકાકાર થયેલું જે જ્ઞાનનો અંશ એવું જે જ્ઞેય એ આત્માની પર્યાય છે. બોલા જ્ઞેયો છે એ આત્માથી પ્રથક છે, એ તો એના દ્રેયનું પર્યાયમાં નથી. રાગ તો જીવની પર્યાયમાં થાય, પણ રાગ નિમિત્ત રૂપે છે એ તો પ્રથક છે, એ રાગ તો પ્રથક છે. એનાથી અંદરમાં જ્ઞેયના સંબંધ વાળો જે જ્ઞાનનો પર્યાય થાય, એને પણ અહીંયા જ્ઞેય કહે છે. એ જ્ઞેયથી આત્મા ગઈ છે, રાગથી જે ભીન છે એ રાગથી આત્મા ભીન છે. રાગ નૈમિત છે, ગુરુ નિમિત્ત છે, એ તો એનાથી તો પ્રથક છે, એના સંબંધે થયેલો રાગ એનાથી પણ આત્મા જુદો છે. ભેદજ્ઞાન કરવું છે ને, તો ઓલા જ્ઞેયો છે એનાથી તો ભિન્ન છે, પણ જ્ઞેયના સંબંધવાળી અનેકાકાર જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, એને પણ અહીંયા પર નહીં છે, એ પર નહીં સ્વને ભીન છે. જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્રનો આસ્વાદ જેવો લેતા નથી, અને જેવો જ્ઞાની છે આશક નથી તેવો જ્ઞેયોથી જુદા એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે. જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષાર માત્ર ખારક માત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ જે છે, શાકના લોલોથી નથી એને એનાથી ભિન્ન ખારકનો સ્વાદ આવે છે. કેવી રીતે આસર? કારણ કે જ્ઞાન છે તે આત્મા છે, અને આત્મા છે તે જ્ઞાનની પર્યાય. હો, જ્ઞાનની પર્યાય જેમાં જ્ઞાય ભગવાન આત્માના દર્શન થાય શુદ્ધ જ્ઞાનમાં, એ શુદ્ધ જ્ઞાનની પર્યાય પણ આત્મા છે. કેમ કે શુદ્ધ જ્ઞાનમાં આત્મા જણાયેલો છે, માટે શુદ્ધ જ્ઞાનની પર્યાયને આત્મા કહેવાય. રાગમાં આત્મા જણાતો નથી, માટે રાગ કે આત્મા નથી. જ્ઞાન છે કે આત્મા છે, આત્મા છે કે જ્ઞાન છે, આ પ્રમાણે ગુણી અને ગુણ, ગુણી એટલે દ્રવ્ય, ગુણી એટલે દ્રવ્ય, ગુણ એટલે પર્યાય, ગુણ એટલે સ્વીકારી ગુણ નહીં. અને જ્ઞાન ગુણની વાત નથી, ગુણ એટલે જ્ઞાનની પર્યાય. એ પર્યાયમાં આત્મા જણાય એવી જ્ઞાનની પર્યાયને ગુણ કહેવાય, જે જ્ઞાનની પર્યાયમાં આત્મા ન જણાય એને દોષ કહેવાય. ગુણ તો ગમે છે ને, ગુણ અને દોષ. આ પ્રમાણે ગુણી ગુણની દ્રવ્યને પર્યાયની અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વ પર દ્રવ્યથી જુદું અભેદ એકાકાર જ્ઞાનની પર્યાય આત્મા જુદો નથી, એક વસ્તુ છે. એક જ્ઞેય છે, એક જ્ઞેય છે, પણ એ જ્ઞેય છે સ્વજ્ઞેય છે, એ ધ્યેય નથી, ઉપાધ્યય નથી, દ્રષ્ટિનો વિષય નથી, પણ ભૂતાત્મા આશ્રય પ્રથા એને જ્ઞાનની પર્યાયથી અભેદ આત્માનો અનુભવ થાય છે. એવા ધ્યેયપૂર્વક જ્ઞેયની સંધિ એક સમયમાં થાય છે, સમય એક જ છે. ધ્યેયમાં તો ધ્રુવ આત્માનું જ્ઞાન હોય છે, પણ પણ અનુભવના કાળમાં ઉત્પાદિત વિઉત્તમ સત્રનું અભેદપણી દેહપણી જ્ઞાન થાય છે. નતર તો વેદાંતિમાં પણ પર્યાય રહી પર્યાય રહી પર્યાય રહી કેમ નથી? પર્યાય રહી તો આશ્રય માટે કહ્યું છે, પણ જ્ઞાનમાં તો પર્યાય કહ્યું છે. સમ્ય જ્ઞાનની શુદ્ધ જ્ઞાનની પર્યાય સહિત આત્મા છે. કથનચિત રહી છે, કથનચિત સહિતો શ્યાદવાદ છે. શ્યાદવાદ સાથે સુસંગત એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સમ્યક એકાંતનું અવલંબન લેતા અને એકાંતનું જ્ઞાન પણ સાથે એક સમયમાં થઈ જાય છે. ગુણગુણી અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વપ્રદ્રવ્યથી જુદું પોતાના પર્યાયોમાં એકરૂપ નિશ્ચળ પોતાના ગુણોમાં એકરૂપ પર્યાયમાં એકરૂપતા અને ગુણોમાં પણ એકરૂપતા આત્મા આત્મા અને આત્મા છે. પર્યાયનો આત્મા ને દ્રવ્યનો આત્મા જુદો. ગણિતમાં પરદ્રવ્ય પર્યાય ને પરદ્રવ્ય કે ગણિતમાં પર્યાય ને સ્વદ્રવ્ય આત્મા કે આ ત્યારબાદ ની ખુબી એમાં કઈ વિરોધ આવતો નથી. નહીં વિવક્ષા વિરોધ ને ટાળે છે. નહીં વિવક્ષા થી વિરોધ થઈ જાય છે. ઉપર ચોટે વિરોધ દેખાય છે, પણ અનુભવીને કઈ વિરોધ લાગતો નિશ્ચળ પોતાના ગુણોમાં એકરૂપ પર નિમિત્તથી ઉત્પન્ન થયેલા ભાવોથી ભિન્ન પર નિમિત્તથી ઉત્પન્ન થયેલો જે ભાવ એનાથી ભિન્ન એટલે પોતાના ગુણ પર્યાય છે ભિન્ન ભિન્ન પોતાનું સ્વરૂપ તેનું અનુભવન તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે. આ અનુભવન આ અનુભવન તે ભાવ શુદ્ધ જ્ઞાન રૂપ જીન સાધન અનુભવન છે. આત્માનો અનુભવ થયો, શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું, સાધક થયો, તો એ શુદ્ધ જ્ઞાન નો અનુભવ કહો કે જીન સાધન નો અનુભવ કહો. એને બધું જાણી લીધું, એક આત્માને જાણ્યો ને બધું જાણ્યું, કઈ બાકી રહ્યું નહીં. શુદ્ધ નહીંથી આમાં કઈ ભેદ નથી, નથી આમાં કઈ તફાવત નથી. પંદરમી ગાથા પૂરી થઈ. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કરે છે. ઉપર જે વાત આવી એને અનુસંધાનમાં એ કળશ આચાર્ય વાત પોતે કહે છે. શ્લોકાર આચાર્ય કહે છે કે આચાર્ય ભગવાન ફરમાવે છે કે તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો, આવો સમ્ય જ્ઞાન નો પ્રકાશ અમને હો, કે જે ચૈતન્ય પ્રકાશ છે. આ જળના પ્રકાશની વાત નથી, જ્ઞાન પ્રકાશ પુણ્ય પ્રગટ થાય છે પર્યાયમાં, કે જે તેજ સદાકાળ ચૈતન્ય પરિણમનથી ભરેલું છે. ચૈતન્ય ભગવાન આત્મા એના પરિણમનથી ભરેલો આ જ્ઞાન સ્વભાવ તેજ રહેલું છે. જાણવું 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 જેમાં કઈ કરવું રાગનું કરવું છૂટી જાય છે. જેમ મીઠાની કાંકરી દ્રષ્ટાંત આપે, જેમ મીઠાની કાંકરી એક ક્ષાર રસની લીલાનું આલંબન કરે છે, મીઠાનો દ્રવ્યમાં પણ ખારક, એના ગુણમાં પણ ખારક અને એની પર્યાયમાં પણ ખારક ખારક ને ખારક, એમાં ભગવાન આત્મા ચૈતન્ય દોળ છે. એમાં પણ જ્ઞાન, ગુણમાં પણ જ્ઞાન અને એના પરિણામમાં પણ એ જ્ઞાન જ વ્યાપેલું છે. દ્રવ્યમાં પર્યાયમાં કે રાજ વ્યાપતો ક્ષાર રસની લીલાનું આલંબન કરે છે, તેમ જે તેજ એ જ્ઞાનના સ્વરૂપને અવલંબે છે. એનું તેજ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન દ્રવ્યમાં જ્ઞાન ગુણમાં જ્ઞાન ને પર્યાયમાં પણ જ્ઞાન અભેદપણે બધામાં ચૈતન્ય વ્યાપક છે. એમાં જળ રાગ ક્યાંય વાપતો રાગ ને જળ કયો છે અચેતન કર્યું છે, કેમ કે એમાં સફર નહીં જાણવાની શક્તિ નથી. જે તે અખંડિત છે, જે જ્ઞાન પ્રગટ થયું તે અખંડિત રહે છે. હવે દેવ નાટકા રૂપે ખંડિત થતું નથી, દેવ જણાય છે જ્ઞાનમાં, અનેક પ્રકારના જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભા થવા છતાં પણ જ્ઞેયોના અનેક પ્રકાર છે એટલે જ્ઞાનમાં અનેક પ્રકાર થયો એમ ભાતો મીઠું દસ પદાર્થમાં મીઠું હોય મીઠું તો દસ પદાર્થમાં નાખ્યું હોય પણ મીઠું તો કોમન સામાન એકાકાર રહેલું છે વ્યંજનના ભેદે મીઠાનો ભેદ દેખાતો નથી એમ જ્ઞેયો જ્ઞાનમાં જણાવવા છતાં એ જ્ઞાન ખંડિત થઈ ગયું એમ ભાવતું નથી એ જ્ઞાનની પર્યાય પણ અખંડ ભાવે છે એ જ્ઞાનની પર્યાય જ્ઞેય સાપેક્ષથી જોતો અને એકાકાર થઈ છે એમ જણાય છે છતાં પણ એનો એકાકાર પણ છોડતી નથી બીજી કાઢ કાઢો આ જ્ઞાની અનુભવ તો જ્ઞાની જાણે બીજો કોઈ જાણે ગુણ પર્યાય એવો છે જો ફરીથી થવા નથી જીવ નામની વસ્તુને પ્રમાણ જ્ઞાનથી આપવો સાત બોલથી પ્રમાણ જ્ઞાન સિદ્ધ કરે છે પેલા શરૂઆતમાં પ્રમાણ જ્ઞાન વાપરો વિશે બીજી જીવ નામની વસ્તુને પદાર્થ કહે છે જીવ અક્ષરોનો સમૂહ તે પદ છે અને તે પદથી જે દ્રઢ પર્યાય રૂપ છે એકલા દ્રવ્ય રૂપ નહીં એટલી પર્યાય રૂપ નહીં દ્રઢ પર્યાય રૂપ અનેક સ્વરૂપ નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે દ્રવ્ય પર્યાયના ધોરકાને પદાર્થ કહેવામાં આવે છે પ્રમાણ જ્ઞાનનો વિષય છે શુદ્ધનીનો વિષય અનુભવનો આશ્રય માટેની વાત જાણવાની વાત કરે એમાંથી પછી શુદ્ધ નહીં કાઢ્યા છે એ જે પદાર્થ છે ઉત્પાદિત ધ્રુવમય સત્તા સ્વરૂપ છે જો ઉત્પાદિત ધ્રુવ સત્તા સ્વરૂપ એક પદાર્થ છે દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે બધા અનંત ધર્મમાં આવી ગયા દ્રવ્ય હોવાથી વસ્તુ છે ગુણ પર્યાય વાળો છે ગુણ પર્યાય દ્રવ્યમ તત્વાસ્તુમાં છે ને એ તેનું સ્વપર પ્રકાશ જ્ઞાન અનેકાકાર રૂપ એક છે આ એક ઉપર નજર આવે તો કામ થાય છે અનેકાકાર રૂપ એક છે એક છે એ પૂર્વ વિરામ કરે છે આવી વસ્તુ અહીંયા કહે છે કે એ વિષય આ માની લો તો તે જે તેજ અખંડિત છે જ્ઞેયોના આકાર રૂપે ખંડિત થતું નથી અનેકાકાર રૂપે જ્ઞેય સાપેક્ષથી કેવા પણ જ્ઞેય નિરપેક્ષથી જ્ઞાનને જોવે તો જ્ઞાન તો એકાકાર છે અનેક રૂપે થયું ભલે નિમિત્તો અનેક રૂપ હોય પણ જ્ઞાન અનેક રૂપે થઈ જતું નથી એક પણ છોડતું નથી જે તે જખંડિત છે જ્ઞેયોના આકાર રૂપે ખંડિત થતું નથી કે અનાત્મ છે આ જ્ઞાન પ્રગટ થયું એમાં આનંદ 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 છે એમાં દુઃખ ક્યાંય અનુભવમાં આવતું નથી એમાં કર્મના નિમિત્તથી થતા રાગાથી ઉત્પન્ન આકૃતા નથી આ જે જ્ઞાનમાં આકૃતા ઉત્પન્ન થતી નથી રાગથી રહિત છે માટે આકૃતા નથી જે અવિનાશી પણ અંતરંગમાં અને બહારમાં પ્રગટ છે અંતરમાં દ્રવ્ય પણ અનાદિનંદ અને પર્યાયમાં બહારમાં પણ દ્રવિમાન જે જાણવામાં આવે છે જે સ્વભાવથી થયું છે કોઈ રીતનું કોઈ એની રચના કરી નથી સ્વભાવની રચના થઈ છે અને હંમેશા તેનો વિલાસ ઉદયરૂપ છે જે એક રૂપ પ્રતિભાસમાન